આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશમાં થઈ રહેલા સુધારાની ગતિ જાળવી રાખવા ઉત્તમ અમલીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજસ્થાનમાં વાયુસેના મથક ખાતે સ્વદેશી રીતે વિકસિત લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર પ્રચંડમાં ઉડાન ભરી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે આતંકવાદને કોઈપણ આધાર પર વાજબી ઠેરવી શકાય નહીં. દિલ્હીની એક અદાલતે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને આબકારી નીતિ સંબંધિત ભ્રષ્ટાચાર કેસમાંથી મુક્ત કર્યા. અને આઈસીસી T20 ક્રિકેટ વિશ્વકપમાં ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે શ્રીલંકામાં મુકાબલો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકાર વ્યવસાય કરવાની સરળતામાં સુધારો કરી રહી છે અને ટેકનોલોજી નેતૃત્વ હેઠળ શાસનનો વિસ્તાર કરી રહી છે. આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ટેકનોલોજી સુધારા અને ફાઇનાન્સ ફોર વિકસિત ભારત વિષય પર અંદાજપત્ર પછીના વેબિનારને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે સુધારાઓનું મૂલ્યાંકન જાહેરાતો દ્વારા નહીં પરંતુ જમીન પર તેની અસર દ્વારા થવું જોઈએ.
બજેટ કા આકલન અલગ અલગ પેરામીટર્સ પર કિયા જાતા હૈ. કભી સ્ટોક માર્કેટ કી ચાલ પર બાત હોતી હૈ, કભી ઇનકમ ટેક્સ પ્રસ્તાવો પર ચર્ચા કેન્દ્રિત હો જાતી હૈ. સચ્ચાઈ યે હૈ કે રાષ્ટ્રીય બજેટ કોઈ શોર્ટ ટર્મ ટ્રેડિંગ ડોક્યુમેન્ટ નહીં હોતા, વહ એક પોલિસી રોડમેપ હોતા હૈ. ઇસલિયે બજેટ કી પ્રભાવશીલતા કા આકલન ભી ઠોસ પેરામીટર્સ પર કિયા જાના ચાહિયે.
તેમણે ભાર મૂક્યો કે 11 વર્ષ પહેલા બજેટમાં ફક્ત 2 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા પરંતુ તાજેતરના કેન્દ્રીય બજેટમાં તે 12 લાખ કરોડ રૂપિયાને વટાવી ગયા છે.
11 સાલ પહેલે પબ્લિક કેપેસિટી લી બજેટ મેં લગભગ 2 લાખ કરોડ રૂપિયા કા પ્રાવધાન થા. મોજુદા બજેટ મેં યે બઢકર લગભગ 12 લાખ કરોડ રૂપિયા કે પાર હો ગયા હૈ. ઇતને બડે પૈમાને પર સરકારી નિવેશ હોના પ્રાઇવેટ સેક્ટર કે લીએ ભી એક સ્પષ્ટ સંદેશ હૈ.
શ્રી મોદીએ કહ્યું કે રાષ્ટ્રીય બજેટ ટૂંકા ગાળાના વેપાર દસ્તાવેજ નથી, તે એક નીતિગત રોડમેપ છે જેના દ્વારા બજેટની અસરકારકતાનું મૂલ્યાંકન નક્કર અને વાસ્તવિક પરિણામો પર પણ થવું જોઈએ.
રાષ્ટ્રીય બજેટ પોલિસી રોડમેપ હોતા હૈ. ઇસલિયે બજેટ કી પ્રભાવશીલતા કા આકલન ભી ઠોસ પેરામીટર્સ પર કિયા જાના ચાહિયે. એસી નીતિયા જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર કા વિસ્તાર કરે, જો ક્રેડિટ કે પ્રવાહ કો આસાન બનાએ, જો ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ બઢાએ, જો ગવર્નન્સ મેં ટ્રાન્સપરન્સી બઢાએ, જો જનતા કા જીવન આસાન બનાએ.
તેમણે કહ્યું કે જ્યારે ઉદ્યોગ, શિક્ષણવિદો, વિશ્લેષક અને નીતિ નિર્માતાઓ સાથે મળીને વિચારે છે ત્યારે યોજનાઓનો અમલ વધુ સારો બને છે અને તે સચોટ પરિણામો આપે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેના સ્ટેશન ખાતે સ્વદેશી રીતે વિકસિત લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર પ્રચંડમાં ઉડાન ભરી, જેમાં સ્વદેશી પ્લેટફોર્મની અદ્યતન સુવિધાઓ, ચપળતા અને લડાઈ તૈયારીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર પ્રચંડ ઊંચાઈ પર કામગીરી માટે બનાવવામાં આવ્યું છે. તેનાથી ભારતીય વાયુસેનાની લડાઈ ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન રાષ્ટ્રપતિ શ્રીમતી મુર્મુએ વાયુસેનાના વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત કરીને ભારતના સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન ઇકોસિસ્ટમને મજબૂત બનાવવામાં સામેલ વૈજ્ઞાનિકો, ઇજનેરો અને કર્મચારીઓના પ્રયાસોની પ્રશંસા કરી હતી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે આતંકવાદ માનવ અધિકાર ઉલ્લંઘનનો સૌથી જઘન્ય ગુનો છે જેને કોઈપણ આધાર પર વાજબી ઠેરવી શકાય નહીં. જીનીવામાં માનવ અધિકાર પરિષદને વિડીયો માધ્યમથી સંબોધન કરતા શ્રી જયશંકરે જણાવ્યું કે સંઘર્ષ, ધ્રુવીકરણ અને અનિશ્ચિતતાથી ભરેલા વિશ્વમાં ભારત વૈશ્વિક હિતમાં આ સમસ્યાનો ઉકેલ શોધે છે.
जिनेवा में मानव अधिकार परिषद को वीडियो लिंक के माध्यम से संबोधित करते हुए श्री जयशंकर ने कहा कि संघर्ष, ध्रुवीकरण और अनिश्चितता से भरे विश्व में भारत वैश्विक हित में इस समस्या का समाधान चाहता है. उन्होंने संयुक्त राष्ट्र और मानव अधिकार परिषद से मानव अधिकारों के प्रति अपनी प्रतिबद्धताएं पूरी करने का आग्रह किया. उन्होंने कहा कि आतंकवाद को कतई बर्दाश्त न करने की नीति पर काम होना चाहिए. भारत को अक्टूबर में महासभा में 188 में से 177 मतों से 7वीं बार मानव अधिकार परिषद के लिए चुना गया. श्री जयशंकर ने कहा कि ये भारी जनादेश भारत में अंतर्राष्ट्रीय समुदाय का भरोसा व्यक्त करता है. विश्व दर्पण के लिए मैं शक्ति सिंह.
આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABADને ફોલો કરશો. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું છે કે NCERT પાઠ્યપુસ્તકમાં ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર પરના પ્રકરણનો સમાવેશ દુર્ભાગ્યપૂર્ણ છે અને સરકાર આ બાબતને ગંભીરતાથી લઈ રહી છે.
જો ઘટના હુઈ હૈ ઉસકો હમ ગંભીરતા સે લેતે હૈ NCERT કે ઉપર ઉસ પે ઉસકો ઓર ઇન્ક્વાયરી કિયા જાયેગા જો ભી વ્યક્તિ સે ઉસ કિતાબ કો બનવાને ઉસ શબ્દો કો બનવાને મે સલગ્ન હૈ ઉનકે ઉપર કાર્યવાહી કી જાયેગી આગે યે ગલતી ના હો મેં પલિકા કો આશ્વસ્ત કરતે હૈ ઓર મેં માનતા હું હમારી ભારત જૈસે બડે પ્રજાતંત્ર કી હી સુંદરતા હૈ ન્યાયપાલિકા કી આદર્શ સ્થાન હૈ ન્યાયપાલિકા કી સર્વોચ્ચ સ્થાન હૈ.
અગાઉ સર્વોચ્ચ અદાલતે NCERTના ધોરણ 8ના પાઠ્યપુસ્તકમાં ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર અંગેના પ્રકરણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો હતો અને બધી નકલો જપ્ત કરવા અને તેના ડિજિટલ ફોર્મેટ દૂર કરવાનો આદેશ આપ્યો હતો. બેન્ચે આ મામલાની આગામી સુનાવણી 11 માર્ચે નક્કી કરી છે. દિલ્હીની એક અદાલતે આજે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને એક્સાઇઝ પોલિસી સંબંધિત ભ્રષ્ટાચાર કેસમાંથી મુક્ત કર્યા. ખાસ ન્યાયાધીશ જીતેન્દ્રસિંહે CBIની ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇન્કાર કરતા કહ્યું કે ચાર્જશીટમાં ઘણી ખામીઓ છે જે પુરાવા દ્વારા સમર્થિત નથી. અદાલતે આ કેસમાં અન્ય 21 લોકોને પણ મુક્ત કર્યા. દિલ્હી આબકારી નીતિ કૌભાંડમાં નિર્દોષ જાહેર થયા બાદ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેઓ પ્રામાણિક છે અને સત્યનો વિજય થયો છે. દરમિયાન CBIએ આ મામલે ટ્રાયલ કોર્ટના ચુકાદા બાદ વડી અદાલતમાં અપીલ કરવાનો નિર્ણય લીધો છે. મહાન સ્વાતંત્ર્ય સેનાની ચંદ્રશેખર આઝાદનો આજે શહીદ દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચંદ્રશેખર આઝાદને શ્રદ્ધાંજલિ પાઠવતા સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે ચંદ્રશેખર આઝાદનું જીવન શીખવે છે કે અન્યાય સામે અડગ રહેવાનો સંકલ્પ એ સાચી બહાદુરી છે. ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણને કહ્યું કે ચંદ્રશેખર આઝાદ માત્ર એક ક્રાંતિકારી જ નહીં પરંતુ અદમ્ય હિંમતના જીવંત મૂર્ત સ્વરૂપ હતા. તેમણે બ્રિટિશ શાસનના પાયાને હચમચાવી નાખ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે ચંદ્રશેખર આઝાદ બ્રિટિશ રાજ સામે બહાદુરીથી લડ્યા અને તેમના છેલ્લા શ્વાસ સુધી વંદે માતરમનો નાદ કર્યો. પાકિસ્તાને આજે કાબુલ અને અન્ય બે અફઘાન પ્રાંતોમાં હવાઈ હુમલા કર્યા. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ અફઘાનિસ્તાન સામે ખુલ્લું યુદ્ધ જાહેર કર્યું. પાકિસ્તાની દળોએ કાબુલ, કંદહાર અને પક્તિયાના ભાગોમાં હવાઈ હુમલા કર્યા હોવાનું તાલિબાન પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે જણાવ્યું હતું. પાકિસ્તાને દાવો કર્યો છે કે ગઈકાલે રાત્રે અફઘાનિસ્તાન વિરુદ્ધ તેના ઓપરેશન ગઝબ લીલ હક શરૂ થયા બાદ લગભગ 133 અફઘાન તાલિબાન લડવૈયાઓ માર્યા ગયા હતા. જ્યારે તાલિબાન સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે તેણે ગઈકાલે રાત્રે 19 પાકિસ્તાની લશ્કરી ચોકીઓ અને 2 ઠેકાણા કબજે કર્યા હતા અને કુલ 55 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. દરમિયાન ભારતે રમઝાનના પવિત્ર મહિના દરમિયાન અફઘાન પ્રદેશ પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાઓની સખત નિંદા કરી છે. સંયુક્ત રાષ્ટ્રના વડા એન્ટોનિયો ગુટેરસે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન બંનેને રાજદ્વારી દ્વારા કોઈપણ મતભેદોને ઉકેલવાનો પ્રયાસ ચાલુ રાખવા અપીલ કરી છે. ICC T20 વિશ્વકપની સુપર 8 ગ્રુપની બીજી મેચમાં આજે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે ઇંગ્લેન્ડનો સામનો ન્યૂઝીલેન્ડ સામે થશે. આ મેચ સાંજે 7 વાગે શરૂ થશે. દરમિયાન ભારતે ગઈકાલે રાત્રે ચેન્નઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે સુપર 8 મેચમાં ઝિમ્બાબ્વેને 72 રનથી હરાવ્યું હતું. રવિવારે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે ભારતનો અંતિમ સુપર 8 મેચમાં વેસ્ટ ઇન્ડિઝ સામે મુકાબલો થશે. આ મેચનું પરિણામ ટુર્નામેન્ટમાં ભારતનું ભાવિ નક્કી કરશે. T20 વિશ્વકપની સેમીફાઇનલ 4 અને 5 માર્ચે રમાશે. ફાઇનલ 8 માર્ચે રમાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશમાં થઈ રહેલા સુધારાની ગતિ જાળવી રાખવા ઉત્તમ અમલીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજસ્થાનમાં વાયુસેના મથક ખાતે સ્વદેશી રીતે વિકસિત લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર પ્રચંડમાં ઉડાન ભરી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે આતંકવાદને કોઈપણ આધાર પર વાજબી ઠેરવી શકાય નહીં. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.